તારીખ 25/10/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 392 અને 393 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 333
પ્રશ્ન ચાલે છે 221 विद्यमान सदा विद्यमान ही है छेलो परिग्रह जागृत सदा जागृत ही है जीव देवलोक में गया नरक में गया तो भी आत्मा तो जैसा है वैसा ही रहा है उसका एक अंश भी नष्ट नहीं हुआ है मूल स्वरूप में से દેવ જાગતો ઉભો છે એમાં એક તો વાત જાગૃતિની લીધી અને એ જાગૃતિથી વિદ્યમાનતા ઉપર વાત લીધી છે સ્વરૂપનું અસ્તિત્વ ગ્રહણ એ મૂળમાં શ્રદ્ધાનો વિષય છે જ્ઞાનપૂર્વક એવું શ્રદ્ધાન થાય છે પોતાની હયાતીની પકડ જે શ્રદ્ધા મારીએ છે એનો ફૂટ અનંત ગુણોને લાગે છે નિમિત્તપણે અને અનંત ગુણો ખીલતા જાય છે એટલે હું મારા મૂળ સ્વરૂપે વિદ્યમાન છું અને મારી વિદ્યમાનતામાં મારી જાગૃતિ છે મારી જાગૃતિ ક્યાં છે મારી વિદ્યમાનતામાં મારી જાગૃતિ છે એ પ્રકારની પકડ વિના પરથી ભિન્નતા સંભવિત નથી એ પ્રકારે પકડ આવ્યા વિના શ્રદ્ધા જ્ઞાનમાં પરથી ભિન્ન થવાનો વિકલ્પ કાર્યકારી નહીં થાય આ પ્રકારનું પરિણમન આવવું જોઈએ છે ચાર ગતિમાં અનંતકાળથી પરિભ્રમણ કરે છે અને દેવલોક નરક તિર્ય ચારે ગતિની અંદર અનંતકાળથી પરિભ્રમણ કરે છે એમાં કાળનો મોટો ભાગની ગોદમાં ગયો છે કેમ કે ત્રસ પર્યાયનો કાળ અલ્પ છે નિગોદમાં ગયા પછી જીવ અનંતકાળ સુધી નિગોદમાં જ જન્મ મરણ કર્યા કરે અનંતકાળે ક્યારેક ત્રસ પર્યાય પ્રાપ્ત કરે તો પણ પાછો થોડા કાળમાં જો આત્મકલ્યાણ ન કરે તો નિગોદમાં જાય જાય ને જાય એવી હિનમાં હિન પરિસ્થિતિ દ્રવ્ય ને ભાવે બે પ્રકારે થવા છતાં પણ જીવનું મૂળ સ્વરૂપ એટલું બધું શક્તિવાન છે એટલું બધું મજબૂત છે કે એક અંશે પણ એમાં ફરક નથી પડતો આ એક સામર્થ્યની બેહદતા અસીમતા પ્રગટ કરે છે આ વાત એવા સામર્થ્યનો ની હયાતીનો સ્વીકાર એ સ્વીકાર મોક્ષમાં લઈ જાય અને અનંત સુખને પ્રાપ્તિ કરાવે છે અનંત દુઃખને આવવા ન દઈએ નહીંતર અનંત દુઃખ આવ્યા વગર લઈએ નહીં એવી મોટી વાત છે વિદ્યમાનતામાં અને વિદ્યમાનતાની જાગૃતિમાં એટલે આ વચનાવ્રત ઉપર ગુરુદેવ બહુ જ પ્રસન્ન થતા હતા ખૂબ જ પ્રસન્નતાથી આ વચનાવ્રત ઉપર પ્રવચન આપતા હતા એક અંશ ભી નષ્ટ નહીં હોવા હે એટલે એક અંશે પણ નુકસાન નથી થયું અવસ્થામાં આટલું મોટું હીનપણું થવા છતાં, બહુ જ હીનપણું, અત્યંત હીનપણું થવા છતાં મૂળ સ્વરૂપમાં એમને સામર્થ્ય છે. ભરચક ભરા તત્વ હે, પોતાના સામર્થ્ય ભરચક ભરેલું તત્વ છે. ઇસકા કોઈ કરતા નહીં હૈ, અને એ કોઈ કર્યું નથી, કોઈ ઉત્પન્ન કર્યું નથી, કોઈ બનાવ્યું નથી, ઉસકી ઉત્પત્તિ ભી નહીં હૈ, ઓર ઉસકા નાશ કરે એસા કોઈ તત્વ ભી નહીં હૈ, અને એમાં થોડો પણ ફેરફાર ન થાય તો નાશ કરવાની તો વાત બહુ દૂર છે. થોડુંક પણ એની અંદર નુકસાન ન થાય તો નાશ કરવાની વાત તો ક્યારે? એક વાસણને તમે ગોબો ન પાડી શકો એને હાવ નાશ કરવાની વાત તો ક્યાંથી રહે? એમ કહેવું છે એસા સત તત્વ હે, સતમાં વિધિ માનતા લેવી છે. એવા એસા સત તત્વ હે એની વિધિ માનતા લેવી છે. ભગવાનની વાણીમાં વિધિમાનતાની વાત સત શબ્દથી આવી છે, તેથી સતનો પ્રચાર, સત શબ્દનો પ્રચાર એટલો બધો થયો છે કે અન્ય મતમાં પણ આસ્તિકીય દર્શનોએ સત શબ્દને સ્વીકાર્યો છે. ઓમ અને સત, ઓમ તત્ સત, તે સત્ય છે, તે વિધિમાન છે. ઓમ તે વિધિમાન છે, એટલું બધું એ વાણીથી આ શબ્દનું વાતાવરણ, માહોલ થયું છે સમસરણમાં, કે સતનો પ્રચાર બહુ થયો. વેદાંતે તો એ વાત ઘણી ઉપાડી છે, સ્વામિનારાયણ જેવા સંપ્રદાયમાં પણ એ વિષય સત શબ્દ ઉપર ઘણું વજન છે. સચ્ચિદને આનંદ, સચ્ચિદ આનંદ, સતને પહેલું રાખ્યું છે, વિધિમાનતાની વાત પહેલી રાખી છે. એસા સતત્વ હૈ તો સત કા કોણ નાશ કર સકતા હૈ? એવું સતત્વ છે એનો કોણ નાશ કરી શકે? સવાલ જ નથી. અવલંબન આવે છે તો છે, જે છે એ છે. ભૂલો છે એટલે દુઃખી થાય છે, આલંબન લીએ તો એની હૂંફ બહુ મોટી ચડે એવું છે. એવડી મોટી હૂંફ ચડે કે જગતમાં કોઈની પરવા ન કરે છે. મારે કોની પરવા કરવાની જરૂર છે? હું મારાથી સત છું, ત્રિકાળ સત છું, મારી વિદ્યમાનતાને કોઈ સ્પર્શી શકે એવું નથી, હલાવી શકે એવું નથી. નાશ કરવાની વાત તો બહુ આખી છે, કોઈ અડી શકે એવું નથી. એની હૂંફ છે એ તમામ પ્રકારની દીનતાને, સર્વ પ્રકારની દીનતાને અને સર્વ પ્રકારની અપેક્ષા વૃત્તિને ખલાસ કરે છે, અને એ બે વૃત્તિથી જીવને દુઃખ છે. જેટલું દુઃખ છે એનું કારણ પોતાની દીનતા અને પોતાની અપેક્ષા વૃત્તિ છે. પોતાના સતના આધારે, નિજ સતના આધારે જેને દીનતા અને અપેક્ષા અભિપ્રાયમાંથી હજી તો જાય છે, પરિણામમાંથી તો આસ્તે આસ્તે જશે, આચરણમાંથી તો ધીમે ધીમે જશે, પણ અભિપ્રાયમાંથી ગઈ, શ્રદ્ધામાંથી ગઈ, એ અભિપ્રાયે અને શ્રદ્ધાએ ત્રણ લોકનો નાશ થઈ ગયો. ત્રણ લોકના નાશને કોઈની ગરજ નથી અને કોઈની પરવા નથી. મોક્ષ માર્ગના પ્રારંભમાં જ આવી એક જબરજસ્ત ઉપલબ્ધિ હોય છે, જબરજસ્ત પ્રાપ્તિ થાય છે. સવાલ જ નથી. એ ગર્વગારવ કોની પાસે કરવાનું? દીનતા કરવાવાળા પાસે કરવાનું? જગતના સાધારણ પ્રાણીઓ પાસે કરવાનો ગર્વ કોનાથી કરવાનો? કોની પાસે કરવાનો? અનંતા સિદ્ધોએ કેવળીઓએ એના જ્ઞાનમાં લીધું કે આ જીવ અમારી પંક્તિમાં આવી ગયો, અમારી નાતમાં ભર્યો, અમારી જાતમાં ભર્યો, એને તો તને માન આપી દીધું, હવે કોની પાસેથી તારે બીજું માન લેવું છે? કે જે રાકા ભિખારા છે એની પાસેથી માન લેવું છે? આવા મોટા પરમાત્મા હોય તો તને માન આપી દીધું, હવે કોની પાસેથી લેવું છે? માન લેવાનો સવાલ નથી કોઈને પાસેથી, માનની અપેક્ષા રાખવાનો કોઈ સવાલ નથી. હે, એ ચિંતા છે ને, એ એમાં તું જે દિન તો દિન થયો એ તારું અપમાન નથી. તું ત્રણ લોકનો નાથ હોવા છતાં દિન થાશ અને દિન પ્રાણીઓ પાસે માનની અપેક્ષા રાખે છો, કુકર આશાધારી શું લીધું આનંદજીએ? ભટકે દ્વાર દ્વાર લોકન કે કુકર આશાધારી. જેમ કૂતરો લોકોના દરવાજે ભટકી ભટકીને બટકર રોટલા માટે ઉભો રહે છે અને વળી એને હટ હટ કરીને કાઢે છે, વળી પાછું બીજે જાય, ત્યાંથી હટ કરીને કાઢે, વળી ક્યાંક બટકું રોટલું નાખે ત્યાં ત્રીજે જાય, ત્યાંથી કાઢે પાછું. તારું માનવું એવું છે, માને લેવા જાશ તો કોઈક તારું અપમાન કરે છે, તો વળી કોઈક તને બટકો રોટલો આપે છે, વળી કોઈક પાછું અપમાન કરે છે, આ કૂતરા જેવી તારી હાલત છે એમ કે. ત્રણ લોકનો નાથ હોવા છતાં કૂતરાની જેમ કામ ભટકે છે એમ. જ્યાં તારી વિદ્યમાનતાનો સ્વીકાર કર્યો તો કે અનંત સિદ્ધોએ તને માન આપ્યું, આથી તારે કયું મોટું માન દે છે? બેનશ્રી બહુ સરસ વાત કરી હતી, ગુરુદેવની વાત નીકળી હતી. સૂર્યકીર્તિ સ્થાપના વખતે ઝઘડો મોટો થઈ ગયો, ઓકે, વાત તો એમ બની છે, પોતે તો જાતિ સ્મરણથી વાત પોતે જાહેર કરેલી છે ને. ગુરુદેવ ધાતુકી ખંડમાં, વિદેહ ક્ષેત્રના ધાતુકી ખંડમાં સૂર્યકીર્તિ નામના તીર્થંકર થશે એ વાત તો પોતે જાહેર કરી છે. અને એ કોના આધારે કરી? કે સિમંદર ભગવાનની વાણીના આધારે કરી. તો કે સિમંદર ભગવાન એટલે કોણ? કે ત્રણ લોકના નાથ છે. ત્રણ લોકના નાથે સમોસરણમાં ગુરુદેવને તિલક કર્યું, ગમે એ લોકો વિરોધ કરે, આ તિલકને કોણ ભૂસાડી શકે? ત્રણ લોકના નાથે તિલક કર્યું છે, અહીં તિલકને કોઈ ભૂસાડી ન હોય સૂર્યકીર્તિ નહીં થાય, અને સૂર્યકીર્તિ તરીકે તમે એને નહીં પૂજો, શું વાત છે? કે ત્રણ લોકના નાથે ઉઠીને તિલક કરેલું છે આ તમે. એમ જ્યારે જીવ પોતાની વિદ્યમાનતાને સ્વીકારે છે ત્યારે અનંતા સિદ્ધોનું તિલક થાય છે. બે ચાર જણા ચાંદલો કરે શું નથી, અનંતા સિદ્ધો એના જ્ઞાનમાં તિલક કર્યું કે આ સિદ્ધ થશે, આ સિદ્ધ થશે, અલ્પકાળમાં આ સિદ્ધ થશે. બીજાના માનની શું અપેક્ષા હોય? ત્રણસો ને 92 પૂરો થયો, 393. હું જ્ઞાયક છું એવી ભાવના વિકલ્પ રૂપે ભલે સતત ન રહે પણ તેની પ્રાપ્તિ નથી થતી તેની ખટક તો સતત રહ્યા કરવી જોઈએ ને. શું પ્રશ્ન છે? સ્વરૂપનો વિકલ્પ સતત ન ચાલે તો ઠીક છે, પણ સ્વરૂપની અપ્રાપ્તિ ખટકે છે સતત મને એમ તો થવું જોઈએ ને. એમ મોક્ષોને, મોક્ષોને એવી તો એની ભૂમિકામાં પરિસ્થિતિ હોવી જોઈએ કે નહીં, એવો પ્રશ્ન કર્યો છે. એટલે અપ્રાપ્તિનો ખેદ એમ. જેમ પરિભ્રમણની ચિંતા એમ અપ્રાપ્તિનો ખેદ, એ પણ એક ચિંતનાનું જ પડખું છે. સમાધાન જિજ્ઞાસુને વિકલ્પ રૂપે ભાવના સતત નથી રહેતી, પણ તેને એની ખટક તો રહ્યા જ કરે છે. વિકલ્પ રૂપે હું જ્ઞાયક છું એમ ભલે ન રહીએ, પણ ભાવ ભાષણ આવે તો પ્રયત્ન ઉત્પન્ન થાય એક અંશે. જ્ઞાન દશામાં તો પરિણતિ હોય જ છે, પણ ભાવવાસનથી પરિણતિનો પ્રકાર ઉભો થાય છે કે હું જ્ઞાયક છું. જિજ્ઞાસુને વિકલ્પ રૂપે ભાવના સતત નથી રહેતી, કેમ કે વિકલ્પમાં તો થાક લાગવાનો જ છે, તો કૃત્રિમ જ છે, પોતે વિકલ્પ પોતે જ કૃત્રિમ છે, પણ તેની ખટક તો રહ્યા જ કરે છે. અને ખટક રહ્યા કરે એ પણ એક પરિણતિનો જ ભાગ છે. અપ્રાપ્તિની ખટક એ તો ભાવ ભાષણ પહેલાની પરિણતિ છે, એ પરિણતિ થવી જોઈએ, એ પરિણતિ રહેવી જોઈએ. કેમ કે જ્ઞાયક છે એ લક્ષમાં નથી આવ્યો, લક્ષમાં આવ્યા પછી એની પરિણતિ થાય. તો લક્ષ નથી થયું તો ત્યાં સુધી અપ્રાપ્તિ છે, તો અપ્રાપ્તિની ખટક છે કે નહીં એની પરિણતિ હોવી જોઈએ, એની પરિણતિ થવી જોઈએ. જે જે બધા પ્રસંગો બને વિભાવની કોઈ પરિણતિ થાય ત્યારે તેને ખટક રહ્યા કરે કે આ મારું સ્વરૂપ નથી, હું તો આનાથી જુદો છું, જુદો થઈ શકતો નથી, તેની ખટક રહ્યા કરે છે, તો એકત્વ બુદ્ધિનો રસ મંદ પડી જાય છે. આ ખટક આ શું કામ કરે છે કે એકત્વપણું જે છે એ ઘણું ગાઢ છે, બહુ પ્રગાઢ એકત્વપણું છે શરીર સાથે અને રાગ સાથે. એકત્વ છે એ એકત્વની અવસ્થામાં એનો અંદાજ આવવો મુશ્કેલ છે. પ્રયત્ને ચડે, પ્રયોગે ચડે, ત્યારે કાંઈક અંદાજ આવે છે જીવને, ઓહો મારું એકત્વ કેટલું. શરીરમાં પીડા થાય અને એ પીડામાં ન જોડાવવું હોય, ન જોડાવાનો જીવ પ્રયત્ન કરતો હોય, ત્યારે એને ખબર પડે કે ઓહો મારું કેટલું એકત્વ છે, કે મારો પ્રયત્ન અત્યારે સફળ થતો નથી, ત્યારે અંદાજ આવે છે. રાગની સાથે પણ એથી વધારે એકત્વ છે, થોડું નથી, ઘણું એકત્વ છે. મનોબળથી શરીરની પીડાને ગૌણ કરી શકે એવા ઘણા જીવો હોય છે લૌકિકમાં. શરીરની ઘણી વેદના હોય, ઘણી પીડા હોય, તો એનું મનોબળ કામ કરતું હોય તો પણ એને બહુ ન લાગે, અથવા કાંઈ ન લાગે એવું દેખાય. એનું જુદું જુદું આલંબન હોય છે કૃત્રિમ, પણ એક વખત તો એ પીડાને ઉલ્લંઘન કરી જાય છે એ આલંબન. જેમ કે કોઈ દેશ માટે લડે છે તો માથું કપાઈ જાય ને ધડ લડતું હોય, માથું કપાય તો વેદના થોડી થાય, ગળું કપાઈ જાય ત્યારે, પણ એને આલંબન લીધું છે કે મારી માભમ માટે લોહીનું છેલ્લું ટીપું હશે ત્યાં સુધી લડીશ, એમ પહેલેથી નિશ્ચય, બળવાન નિશ્ચય કર્યો છે કે શરીર જ્યાં સુધી માં લોહીનું ટીપું હશે ત્યાં સુધી હું લડી લઈશ. મને લડે છે એવા દાખલા બનેલા છે. એવી રીતે અન્ય મતના સાધુ સંતો, મસ્તરામજીનો દાખલા એ પણ એળું પડેલી, હાથમાં પાક થયેલો, રસીમાંથી એળું પડેલી, અને કેટલી એળું ખદ બદે એટલી એળું ભરચક એળો થઈ ગયેલી. આમ હાથ કરે તો એળું હેઠી પડે, હાથ તો આમ થઈ જાય ને, એને ખબર પડે એટલે એ પકડી પકડીને અંદર મૂકે. એ એળું એનું માંસ ખાય, એનું હડતું એ બધું ખાય, શરીર ખાય એનું, બટકા ભરે અંદર, એઠી પડી લઈને અંદર મૂકે છે, ખા બચ્ચા ખા તેરે ખાને કી ચીજ હે તુમ ખાઓ ઉસકો, દેહાત્મ બુદ્ધિ નથી ગઈ, મનોબળ છે. રાગ થી મુક્ત થવામાં, રાગ થી એકત્વ છૂટવામાં મનોબળ નથી કામ આવતું. મેં ત્યાં એને એ પ્રકારના રાગ સાથે એકત્વ વર્તે છે. શરીરને ભલે એળો ખાય એવો જે રાગ, એવો જે વિકલ્પ, એની સાથે એનું એકત્વ વર્તે છે. એકત્વ તો રાગનું એકત્વ તો એથી બળવાન છે એમ કહું છું, બહુ ચીકણું અંદાજ આપવો મુશ્કેલ છે. એ તો ભેદ જ્ઞાનના પ્રયોગે ચડે એને સમજાય એવું છે. કોને? ભેદ જ્ઞાનના પ્રયોગે ચડે ત્યારે સમજાય એવું છે. જેમ શરીરની વેદનાના પ્રયોગે ચડે ત્યારે શરીરનું એકત્વ સમજાય ભાસે, એમ ભેદ જ્ઞાનના પ્રયોગે ચડે ત્યારે રાગનું એકત્વ ભાસે. ત્યાં સુધી ખબર પડે એવું નથી. એ અહીંયા વાત કરવી છે કે જે જે બધા પ્રસંગો બને, વિભાવની કોઈ પરિણતિ થાય, એમાં શું થાય છે, કોઈ ઉદય આવે છે, પ્રસંગ બને છે, જીવ તીવ્ર રસે કરીને પરિણમી જાય છે. પરિણમન તો કાબુમાં છે ને, તીવ્ર રસ આવી જાય છે કોઈ પણ રાગનો કે દ્વેષનો, કોઈ બી કાં શુભનો ઉદય હોય કાં અશુભનો ઉદય હોય, તીવ્ર રસ આવી જાય, એની પરિણતિ થાય. એ લંબાય, એવી પરિણતિ થાય એટલે એ પરિણતિમાં લંબાય, એ ભાવ લંબાય ત્યારે આત્માર્થી જીવ છે એને ખટક ઊભી થાય. અરે મને સ્વરૂપની પ્રાપ્તિ નથી ને આ બધું ચાલે છે, અરે મને સ્વરૂપની પ્રાપ્તિ નથી ને આ બધું ચાલે છે, મારા પરિણમનમાં આવું બધું બધું ચાલે છે, મને સ્વરૂપની પ્રાપ્તિનો તો એ અભાવ છે એને, એને ખટકા કરે છે. આ મારે ન જોઈએ, આ મારું સ્વરૂપ નથી એટલે આ મારે ન જોઈએ, મારે આ ન જોઈએ, હવે મારે આ ન જોઈએ, હું તો આનાથી જુદો છું, જુદો થઈ શકતો નથી, ને તેની ખટક રહ્યા કરે છે. આ પરિણામ ન જોઈએ એની જે ખટક ને એનો જે ખેદ, એની એકત્વ બુદ્ધિનો રસ ત્યાં મંદ પડે છે. જે અતિ પ્રગાઢ જ્ઞાન રાગ સાથેનું એકત્વ થઈ ગયું છે, એ એકત્વ બુદ્ધિ જે છે એને, એની તાકાત, એનો રસ, રસ એટલે તાકાત, તાકાત એટલે રસ, એ પણ તોડવામાં આ ખટક કામ કરે છે. એટલે જેમ પરિભ્રમણની વેદના આવી હતી એમ આવી આની પણ એક વખત વેદના આવે. એકત્વ મટતું ન હોય, ભિન્ન પડી શકતો ન હોય, પ્રયત્ન કરે છતાં હારી જતો હોય, એમાં કોઈ પ્રસંગે પછી વિભાવરસ તીવ્ર થઈને પરિણતિ થઈ ગઈ હોય કોઈ ઉદયમાં, ત્યારે ઘણી વેદના આવે, એમાં એ રસ મંદ પડે એકત્વ. શાસ્ત્રોમાંથી આવી વાત મળવી મુશ્કેલ છે, આ તો સત્સંગમાં આવી વાતો નીકળે. બેનશ્રીની સાથે ચર્ચા થઈ તો આવી બધી વાતો નીકળી છે, ક્યાં એકત્વ બુદ્ધિનો રસ ક્યાં મંદ પડે એ એમણે પોતાના અનુભવથી ચર્ચામાં વાત કરી છે. હું તો જુદો છું એમ પ્રજ્ઞાછીણીથી બે ભાગ નથી પડ્યા હજી. શું? એ તો જ્ઞાન દશા ઉત્પન્ન કરે છે પ્રજ્ઞાછીણી તો, એટલે બે ભાગ નથી પડ્યા. શું? પણ એકત્વનો રસ મંદ પડી જાય છે, ખટક ઊભી થાય, એની વેદના આવે તો એકત્વ બુદ્ધિનો રસ મંદ પડી જાય છે. પ્રારંભના તબક્કે વેદના છે અને આગળ પણ કામ ન થતું હોય તો વેદના આવે, ન થતું હોય એને પુરુષાર્થ ચડીને સક્ષમ જતો હોય તો વેદના ન આવે, ન થતું હોય તો વેદના આવે અપ્રાપ્તિની. શું? એ વેદના શું ચીજ છે કે પોતાના હીન પુરુષાર્થ, પોતાના વિભાવો, પોતાનો વિભાવ રસ અને જે ગડબડ ઊભી છે, પરિસ્થિતિ જે બગડેલી ઊભી છે એની સામેનો બળવો છે. શું શું છે? જીવ પોતે અંદરથી બળવો કરે છે. કેમ બળવો કરે છે? કે એ ગડબડ એની શક્તિને રોકે છે, અનંત શક્તિને દબાવે છે. અનંત શક્તિને દબાવે, એના ઉપર જે દબાવ આવે છે, આત્મા ઉપર જે દબાણ કરે છે, કોઈ પરાધીન કરે છે, એ વિભાવ શું કરે છે? આત્માને પરાધીન કરે છે, દબાવીને પરાધીન કરે છે, એની સામે આ જોર કરે છે, ઉછળે છે. જોર કરવું એ આત્માની શક્તિનું સત્વ છે, તત્વ છે. એટલે ઊંડાણથી જોઈએ તો એનો આત્મા જોર કરે છે. વેદના શું ચીજ છે? કે એનો આત્મા, એની શક્તિ અંદરથી બળવો કરે છે. કે તું મને દબાવે છો, વિભાવ ભાવોને કહે છે કે તું મને દબાવે છો, હું સહન નહીં કરું, હું બરદાસ્ત નહીં કરું, આ વાત હું સહન નહીં કરું, આ વાત હું સહન નહીં કરું, હવે હું આ વાત સહન નહીં કરું. એવી રીતે વેદના ઊભી થાય છે. એટલે એવું નથી કે એક વખત વેદના અમુક પ્રકારે આવી ગઈ એટલે હવે વાંધો નથી, હવે આપણે બધું આગળનું ચાલે, એવું કઈ નથી. આગળ પાછો ન ચાલે તો ફરીને એની વેદના આવે. જે તબક્કે આગળ ન ચાલે એની વેદના આવે. જી બળવો આપ હિન્દી મેં ક્યાં કહેતે હૈ? 1857 નો બળવો થયો એને જેહાદ, જેહાદ, જેહાદ ભી આપકો પરિચિત હિન્દી સાહિત્ય ભાષા કા શબ્દ હૈ. બળવાન ઉહાપો, ઉહાપો સામાન્ય નહીં. જૈસે ક્યા હોતા હૈ કે એક રાજ ચલતા હૈ, જૈસે બ્રિટિશ કા રાજ ચલતા થા હમારે યહાં, પાકિસ્તાન મેં ભી જનરલ પ્રમુખ હોય રાજ કરે છે ને. ક્યા હોતા હૈ કે કોઈ વધારે પડતો અન્યાય થાય ત્યારે લશ્કર બળવો કરે અને કા પ્રજા બળવો કરે, એટલે બધા વિરુદ્ધ થઈ જાય. બળવો કરે ત્યારે શું થાય? બધા વિરુદ્ધ થઈ જાય ને, માથું ઊંચકે અને એની સામે લડે, તોફાન કરે, એનું નામ બળવો. બળપૂર્વક સત્તાની સામે બળપૂર્વક લડવું એનું નામ બળવો. પ્રસંગોની સત્તા એટલી મોટી છે કે 3 લોકના અનંતા જીવો ઉપર એક ચક્રી રાજ ચલાવે છે. અનંતા જીવોને ગુલામ કરીને રાખે છે અને ગુલામગીરી કરાવે છે એની પાસે. એની સામે જે મોક્ષ માર્ગમાં આવનારા છે એ પહેલો વહેલો બળવો કરે છે. જેનું હોનહાર સારું છે અને મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાના છે એવો જીવ પહેલો વહેલો બળવો એની સામે કરે છે. સામે થઈ જવું, ઉર્દુ ભાષા કા શબ્દ હૈ, હિન્દી કા નહીં હૈ. ઇનકલાબ બોલતે હૈ, જેહાદ બોલતે હૈ, જેહાદ જગાઈ. ક્રાંતિ, ક્રાંતિ પણ કહે છે, ક્રાંતિ એ કહે છે. નથી કે 1857માં ક્રાંતિ થઈ હતી, બળવો થયો હતો અંગ્રેજોની સામે. ગાંધીજીએ ક્રાંતિ બળવો જગાડ્યો ને, ક્રાંતિ કરી, સારા શબ્દો મેં એને ક્રાંતિ કહે છે. હા, હિન્દી ભાષા ક્રાંતિ છે. ગુરુદેવ એમ કીધું ભાઈ કે સંપ્રદાયોમાં અજ્ઞાન અંધકાર વ્યાપી ગયું તો જૈન સંપ્રદાયના ત્રણેય ફિરકામાં, તો ગુરુદેવે અધ્યાત્મની ક્રાંતિ જગાડી. ક્રાંતિમાં શું છે કે કોઈ વાર લડાઈ હોય છે ને કોઈ વાર લડાઈ નથી હોતી. જેમ કે ગાંધીજી અહિંસક ક્રાંતિની લડતા નહોતા, પણ બળવો હતો અંગ્રેજો સામેનો, એ બળવો હતો. એક વાર એવું થયું કે ભાઈ આ માણસ બહુ જબરો છે, એમ કે ક્રાંતિ જગાડે એવો છે, બળવો કરેવો છે, તો કે એને જ મારી નાખો ને. તો એ મારવાનો વિચાર આવ્યા વગર રહીએ નહીં અમાને. તો આ લોકો બળવાખોરોએ શું કીધું ખબર છે, તમે એક ગાંધીને મારશો ને તો લાખો ગાંધી પેદા થઈ જશે આ દેશમાં, એના કરતાં એને એકને જીવવા દેજો તમારે જીવન જીવ. ગાંધીજીનું ખૂન ન કરાવ્યું. નિર્દય હતા એ તો બળવા બળવાખોરોને તો મારતા જ હતા ને. જે લોકો બળવો કરતા હતા 1857માં કેટલા એને માર્યા છે, ગોળી જ દેતા હતા, રિસ્તર પિસ્તોલ મારી નાખતા હતા બંદૂકથી. ગાંધીજી નતા માર્યા એ બધાને. જે બળવાખોરોનું બેટિંગ તો ગાંધીજીનું હતું બધા, પણ એને નતા મારતા. બળવાખોરોને મારી નાખતા, ગાંધીજીને નતા મારતા. કેમ કે એને મારે તો એને વધારે બીક હતી કે આ આગ લાગી છે, એવડી મોટી આગ લાગશે કે આપણને ભરખી જશે. એટલે એમાં પછી શું થાય કે અત્યારે તો ઓલા લોકો શું અહિંસક લડતા હતા, એટલે છાતી ઉપર ગોળીઓ ઝીલતા હતા. પણ ગાંધીજીને મારે ને પછી હિંસક લડાઈ થઈ જાય. હિંસક લડાઈ જઈને તો એ ગોરા કેટલા હિન્દુસ્તાનમાં, અને હિન્દુ હિન્દુ કેટલી હિન્દીઓ કેટલા, એ તો બધા મરી જાય. એટલે એ નહોતા મરતા એમાં એની સલામતી હતી. દયાળુ છે નહોતા મરતા એવું નહોતું કઈ. એને સમજ્યું એને મારશું તો આપણે બધા મરી જશું. અહીંયા તો કોઈને ઇંગ્લેન્ડ કોઈ પહોંચવા નહીં દે, બધાને ખલાસ કરી નાખશે આ લોકો ભેગા છે. અને એ લોકોની સંખ્યા તો કેટલી, બહુ થોડા મુઠ્ઠીભર માણસો જ રાજ કરતા હતા કરોડો માણસો ઉપર. મુઠ્ઠીભર માણસો હંપેલા હતા અને બુદ્ધિશાળી હતા, અને જે કરોડો હતા એમાં બુદ્ધિ ઓછી હતી અને અંદર અંદર વિખવાત કરતા હતા. આ ગાંધીજી થોડા બુદ્ધિવાળા નીકળ્યા એટલે એનો છેડો આવી ગયો. કરેંગે યા મરેંગે બળવાનું સૂત્ર એવું હોય છે, કરેંગે યા મરેંગે એમ વેદના વાળાનું એ સૂત્ર છે કે કરેંગે યા મરેંગે. કરવું છે એટલે કરવું જ છે, કરવું. એ રીતે અહીંયા પણ એકત્વનો રસ, એકત્વ છે એ બહુ બળવાન છે. મિથ્યા અભિપ્રાયો ભાવભાષણના કાળમાં બદલાય છે, પણ રાગનું એકત્વ સમ્યક દર્શન નિર્વિકલ્પ દશાથી આપેલા છૂટતું નથી. કેમ કે સ્વરૂપ સંબંધીનો વિકલ્પ નિશ્ચયનયનો પક્ષ પણ રહી જાય છે. એ એટલું બધું ચીકણું છે તો એનો રસ તોડવા પડ્યા વિના, એની શક્તિ તોડ્યા વિના એ જાય નથી, અભાવ થાય નહીં એનો. એ અખટકમાં થાય છે એમ કે છે. નાયક છું એવી ખટકતો જિજ્ઞાસુને દરેક ક્ષણે રહ્યા જ કરે છે, એને ખટકા જ કરે છે. મને નાયક છું ને અનુભવ કેમ થતો નથી, હું મારો આત્મા જ્ઞાન સ્વરૂપી છે મને અનુભવ કેમ થતો. અને એવું થયા વિના જાય એવું નથી, એમ થયા વિના મટે એવું નથી, જાય એવું નથી. હમ कैसे होता है। राग अनुभव होता है, अनुभव की भूल है। राग मने थियो, क्रोध मने थियो, द्वेष मने थियो, मने थियो, मने थियो, मत थाय छे। ज्ञान में क्या थाय छे? कोई अज्ञानी ने पण ज्ञान में क्या थाय छे? चारित्र गुण में थाय छे। राग द्वेष चारित्र गुण में थाय छे। तो ये चारित्र गुण में थाय छे एटलो ने एवडो ज आत्मा छे एवो अनुभव करे छे। आत्मा तो आखे आखो अखंड बहु मोटो छे, एने आखो पड़तो मूकीने एक अंश में पकड़ाय छे। एक रागना एक अंश में पकड़ाणो चारित्र गुणना विभावना पर्याय में एक पर्याय में पकड़ाणो एनु एकत्व, एनु एकत्व। आ तो विचार थी समझाय एटला पूरती वात छे। अनुभव थी समझवानी वात बीजी छे पछी। अने समझवू छे ए अनुभव थी समझवू छे, मात्र विचार थी नथी समझवू। કેમ કે વિચારથી તમે આટલું સમજ્યા કીધું એટલું, તો પણ એનું કોઈ સાર્થકપણું તો નથી જો અનુભવના પ્રયાસે ન ચડવામાં આવે તો। હા તો ફિલિંગ સ્ટેજ જ છે, બળવો બળવો કરીને સમજવાનો વિષય છે। એમ રાગનું એકત્વ છે એ ભેદ જ્ઞાનના પ્રયોગે ચડે ત્યારે સમજાય છે, અને સમજાય છે ત્યારે મટે છે। સમજણ માત્રથી એ એકત્વ મટતું નથી, પણ સમજણ ત્યારે સાર્થક છે કે એ સમજણનો ને લાગુ કરીને પ્રયોગે ચડે તો, નહીંતર એ સમજણ જ અર્થક છે। સમજણ તો સમજણની ભૂમિકામાં જીવ આવે છે, પણ એ સાર્થક પણ થાય છે અને નિરર્થક પણ જાય છે, બે પ્રકાર ભજે છે। સાર્થક ક્યારે થાય? અમલીકરણમાં પ્રયોગમાં આવે ત્યારે, સમજણને લાગુ કરે ત્યારે, નહીતર નિરર્થક જવાની છે। માટે સમજણ ને સાર્થક કરવા ઉપરનું પહેલેથી લક્ષ્ય હોવું જોઈએ। માત્ર સમજવા પૂરતું જેનું લક્ષ્ય હોય છે એ સમજાનો સંતોષ પકડીને અટકે છે, જેમ કોઈ રાગનો સંતોષ કરીને રાગમાં અટકે છે, એમ કોઈ સમજણનો સંતોષ કરીને ક્ષોભ સમજણમાં અટકે છે। અને એ સમજણ અને નહીં સમજણ બધું સરખું થઈ ગયું પછી। ડાયરી નથી તમારી? ડાયરી બધી ક્યાં? મુંબઈ છે। એ તો છે આકુળતા છે એનો જે અનુભવ છે એ એક જ ફેક્ટર એવો છે કે જીવ ત્યાંથી ખસે, કેમ કે પોતે દુઃખ છે અને જીવના સ્વભાવ વિરુદ્ધ છે। દુઃખ છે એ જીવના સ્વભાવ વિરુદ્ધ છે, એટલે આકુળતા અને વિપરીતતા અને એ સિવાય મલિનતા, આ ત્રણ એક સાથે જેને અનુભવ ગોચર થાય છે, સમજાય છે નહીં? જેને એક સાથે અનુભવ છે, એક સાથે એક જ પર્યાયમાં આકુળતા પણ છે, મલિનતા પણ છે અને સ્વભાવ વિરુદ્ધતા છે, કેમ કે દુઃખ છે એ સુખથી વિરુદ્ધ છે, એ ત્રણેય ફેક્ટર એક સાથે છે અને એક સાથે જે જ્યારે અનુભવ ગોચર થાય છે ત્યારે એ પ્રયત્ન યથાર્થ પ્રકારે કરીને એ જીભ ત્યાંથી ખસી અને પોતાના સ્વસ્થાનમાં આવવાના પ્રયોગમાં બરાબર કામ કરી રહ્યો છે અને બરાબર પ્રયોગમાં કામ કરી રહ્યો હોવાથી એ પ્રયોગ સફળ થઈને એ જીવ સુખી થશે થશે ને થશે એમ એકદમ યોજનાબદ્ધ વ્યવસ્થિત બહુ ચોક્કસ સોલિડ વાત છે, ઠોસ વાત છે એકદમ. કેમ કે અનુભવ છે એ અનુભવ જ્ઞાન નિષ્ફળ નથી જતો, અનુભવ જ્ઞાન નિષ્ફળ નથી જતો. અમે બાળપણમાં તરતા શીખ્યા છીએ પાણીમાં, અત્યારે 65 વર્ષે પાણીમાં ભૂલથી પડી ગઈ તો તરતા આવડે જ તે, શીખવું ન પડે. 50 વર્ષ સુધી પાણીમાં તરવાનો કોઈ પ્રયોગ ન કર્યો હોય કે મહાવરો ન હોય, પ્રેક્ટિસે ન હોય, પણ અનુભવ જ્ઞાન જે થઈ ગયું છે કે આવી રીતે તરાય છે, એ અત્યારે કોઈ પાણીમાં ધક્કો મારી દે તો એ તરવું તરતા આવડે, તરતા તરવાનું થાય, બુડવાનું ન થાય. હવે તરવાનું કળા એવી સરસ છે કે એને પાણીના ઊંડાણ સાથે સંબંધ જ નથી રહેતો. પાણી 10 ફૂટ ઊંડું છે કે દરિયાનું પાણી 1000 ફૂટ ઊંડું છે એની સાથે કાંઈ લેવા દેવા નથી. કેમ કે તરે છે, એ ઉપર તરે છે. એટલે બહુ ઊંડું પાણી છે ને બહુ ઊંડું પાણી છે તો તરતા ન આવડે એને બીક છે. બહુ ઊંડું પાણી છે એ કોને બીક છે? તરતા ન આવડે એને. એમ ઉદય બહુ આકરો છે, બહુ આકરો છે એ કોણ બીએ છે? જોડાઈ જાય છે, બીએ છે. જે પ્રયોગ કરીને ભિન્ન પડવાના પુરુષાર્થમાં લાગેલો છે એને કોઈ બીક નથી. આવો જે ઉદય આવો એ આવો, જેમ ઉદય આકરો આવશે એમ મારો પુરુષાર્થ જોર કરશે. કોન્સેપ્ટ હોય છે આ, જેમ ઉદય આકરો આવશે એમ મારો પુરુષાર્થ જોર કરશે. હવે હું ઉદયમાં હારી જાઉં એ હું નહીં, એ કોઈક બીજો. ઉદયમાં હારી જાય એ કોઈ બીજો, એવું ખમીર ચડે છે આમાં તો. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જો, ને મસ્તક માથું મૂકવાની તૈયાર હોય તો આવજો એમ કે છે. નહીંતર ઘર ભેગાથી જાઓ, એ કામ નથી તમારું. એવો માર્ગ તો સુરાનો છે, જેવા તેવાનું કામ નથી. એ 393 થયો, ખટકમાંથી તો ઘણી વાતો નીકળી ગઈ. દ્રવ્ય મોજૂદ છે તો પણ દેખાતું કેમ નથી? સ્થૂળ પ્રશ્ન પૂછ્યો છે. દ્રવ્ય હૈયાત છે તો પણ દેખાતું કેમ નથી? પણ દ્રવ્ય તો સામર્થ રૂપે છે, કોઈ રૂપી પદાર્થ થોડો છે કે આંખે દેખાય. સુગાનીજીને એક પ્રશ્ન કર્યો છે, એમનો તો છે દ્રવદ્રષ્ટિ, આવો જ પ્રશ્ન કર્યો છે. હું જોઈએ, એમને એની પદ્ધતિ જુદી જુદી છે જવાબ દેવાની. પ્રશ્ન આવો કર્યો છે. વર્તમાન જ્ઞાન ખ્યાલ મેં આતા હૈ, વૈસે ત્રિકાલી ખ્યાલ મેં નહીં આતા, એટલે દ્રવ્ય સુખ ખ્યાલમાં નથી આવતો. ઉઘાડમાં પ્રશ્ન કરવાનો એમ કીધું, ન્યાયથી ઉઘાડમાં, યુક્તિથી, ન્યાયથી, આગમથી ખ્યાલમાં આવે છે, પણ અંદરમાં જે પરિણમન આવવું જોઈએ એ નથી આવતું, પકડાતું નથી. દ્રવ્ય પરિણમનથી નથી પકડાતું, વિચારથી સમજાય છે કે આ પર્યાય કહેવાય, આમ દ્રવ્ય કહેવાય, આમ છે આમ છે. એમણે ઉત્તર એમ આપ્યો છે સંક્ષેપમાં કે જે ઉઘાડમાં ન્યાયથી ખ્યાલમાં આવ્યું તો ખ્યાલવાળી તો જ્ઞાનની પર્યાય છે ને, એ જ્ઞાનની પર્યાય કોઈ આધાર ઉપર ઊભી છે, અધર લટકતી નથી આકાશમાં. એ પર્યાય કોઈ દ્રવ્યની છે કે નહીં એમ કે છે. તું એટલે પર્યાયને કેમ ખ્યાલમાં લેશો? પર્યાય અધર થાય છે તારે? કેવી રીતે તું પર્યાયને જોવે છો એમ કે છે? તો એ કોઈના આધારે થાય છે, એ પર્યાય થાય છે કોઈના આધારે થાય છે. એ આધારવાળી વસ્તુ શું છે એમ જોઈને એ આધારવાળી શક્તિમાં થંભી જવું, એ આધારવાળી વસ્તુમાં પ્રસરી જવું, શક્તિમાં પ્રસરી જવું, તે જ સત સ્વભાવ છે. આવી રીતે ઉત્તર આપ્યો છે અમે. આપણે થોડું સ્પષ્ટીકરણમાં આપ્યું છે નીચે બ્રેકેટ કરીને કે ત્રિકાળી સ્વરૂપ માત્ર ખ્યાલ મેં લેના હૈ, ખાલી આમ વિચારથી ખ્યાલમાં લેવું છે એવો અભિપ્રાય નહીં રાખીને, માત્ર એનો ખ્યાલ કરવો છે કે દ્રવ્ય આવું છે, દ્રવ્ય આવું છે, પર્યાયના આધારે દ્રવ્ય આવું છે. અંતરમાં ત્રિકાળી આધારભૂત શક્તિને પોતાના રૂપમાં જોઈને, પોતાના સ્વરૂપે જોઈને જોવાનો પ્રયાસ કરવો જોઈએ. ફરી છે, અંતરમાં ત્રિકાળી આધારભૂત શક્તિને પોતાના સ્વરૂપે જોઈને પોતાના સ્વરૂપે જોવાનો પ્રયાસ કરવો જોઈએ. ખાલી ખ્યાલમાં લે છે ને, એ કોઈ પરતત્વને ખ્યાલમાં લેતો હોય એવી રીતે લે છે વિચારમાં, એમ નહીં. એક પ્રયાસ કર કે મારું આવું સ્વરૂપ, એને આધાર પર્યાયને જોવાની જાણવાની પર્યાયને નો આધાર મારું સ્વરૂપ છે, એ મારું શક્તિનું સ્વરૂપ છે, એવો પ્રયાસ કરવાથી સહજ સ્થિરતા થશે. જે થંભી જવાની વાત કરી છે ને, એ સહજ સ્થિરતા થશે. કેટલો ખુલાસો કર્યો છે. પર્યાયને આધાર છે પણ દ્રવ્યને કોઈનો આધાર નથી. બેન છે શું આપે છે જોઈએ, આવતીકાલના સ્વાધ્યાયમાં લઈશું. બાણું 93 બેનો બાકી રહેશે, પેલા 92 રાખો. અહીં એવો આશય છે કે પોતાની વર્તમાન વિદ્યમાનતા ઉપરથી શાશ્વત વિદ્યમાનતાનો સ્વરૂપ જાગૃતિમાં આવીને અનુભવ કરવો. એવા અનુભવ થવા અર્થે એટલે કે સ્વપદમાં પોતાનો અનુભવ થવા અર્થે પરપદમાં પોતાનો અનુભવ થયો છે, થઈ રહ્યો છે, તેનો ત્યાગ કરવો. એટલે જ્યાં જ્યાં પોતાપણું થઈ રહ્યું છે ત્યાંથી પરમ ઉદાસીનતા થયા વિના નિજ પદને વિદ્યમાનતા અનુભવ ગોચર થાય નહીં. રાગનું એકત્વ અનાદિથી થઈ રહ્યું છે, તેમાં રાગ રસ અતિ બળવાન હોય છે. જેનો ખ્યાલ મિથ્યાત્વ અવસ્થામાં હોતો નથી. રાગથી ભિન્ન થવા અર્થે વેદ જ્ઞાનનો પ્રયોગાભ્યાસ નો પુરુષાર્થ જે જીવ કરે છે તેને રાગના એકત્વની પ્રગાઢતાનો અંદાજ આવે છે. અને એ પ્રયાસમાં શિથિલતાને કારણે સમય વ્યતીત થાય તો તેમાંથી ખટક ઓબ્લિક કરીને વેદના ઊભી થાય છે. ત્યારે રાગ સાથેના નું એકત્વ મંદ થાય છે. અને એ મંદ થતા તે એકત્વનો નાશ થાય છે. આ પ્રકારે અતિ ગાઢ એવું રાગનું એકત્વ મટવાની પ્રક્રિયા છે.